તારીખ 18/3/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 860 અને 861 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 501
પૈસા મળવા દૂર નથી પણ મનુષ્ય ભાવ મળવો અને આ રીતે સશ્રવણ થવું જોઈએ છે. જગતની અંદર સૌથી કિંમત હોય તો પૈસાની છે. જગત આખું એની પાછળ છે. પરંતુ એવા સંયોગો અનંતવાર જીવને થયા છે. અનંતવાર રાજા થયો, અનંતવાર રંક થયો, અનંતવાર દેવ થયો. બહારનો વૈભવ અનંતવાર મળ્યો એ પણ પૂર્વપુણ્યનો યોગ હોય તો વિના પરિશ્રમે પણ સંયોગ જોવામાં આવે છે. એ કોઈ દુર્લભ નથી, પરંતુ એ પુણ્યનો પ્રકાર છે. મનુષ્ય ભાવ મળવો એ દુર્લભ છે. પુણ્યના પ્રકારમાં એ પણ પુણ્યનો પ્રકાર છે. મનુષ્યપણું દેવપણું મળવું એ પુણ્યનો પ્રકાર છે. મનુષ્યપણું મળવું એ પુણ્યનો પ્રકાર છે. તો પણ દેવપણું મળવા કરતાં, દેવભાવ મળવા કરતાં મનુષ્યભાવ મળવો એ કઠિન છે, દુર્લભ છે. આમ છે, તીવ્ર પાપના ઉદયમાં જીવની પશુ પક્ષીની ગતિ થાય કે નરક ગતિ થાય, તીવ્ર શુભના અને પુણ્યના ઉદયમાં જીવની દેવ ગતિ થાય. પરંતુ મધ્યમ પ્રકારના પુણ્યથી અને સરળતા વગેરેના ભાવથી થોડુંક એમાં ફેર સમજે કે સરળતાની પ્રકૃતિથી જે પુણ્ય બને એવું ભાગ્ય જ બને છે. જીવના પરિણામ સહજ માયાચાર સહિત થાય છે અને એ સરળતાથી વિરુદ્ધ ભાવો છે. મનુષ્યને યોગ્ય સરળતાના પરિણામ ચાર ગતિમાં પરિભ્રમણ કરતા જીવને ભાગ્ય જ થાય છે કે જેથી મનુષ્ય આયુ બંધાય એવું ભાગ્ય જ થાય છે. એટલે મનુષ્યપણું મળવું એ દુર્લભ છે અને મનુષ્યપણું મળ્યા પછી પણ આ રીતે સત્શ્રવણ થવું એટલે શાશ્વત તત્વ શુદ્ધાત્માની ના સ્વરૂપની કથન સ્વરૂપની કથા એનું શ્રવણ થવું દુર્લભ છે. બીજી કથા સાંભળવા મળે જેમાં રાગ પોષાય, દ્વેષ પોષાય, મોહ પોષાય એવી કથાઓ સાંભળવા મળે, મનોરંજન થાય એવી કથાઓ સાંભળવા મળે. પરંતુ શુદ્ધાત્મ તત્વની, પરમાત્મ તત્વની વાત સાંભળવા મળે એ દુર્લભ છે. એ પણ પુણ્યનો યોગ છે, પણ દુર્લભ પુણ્યનો યોગ છે. સતને, સત સ્વરૂપને પ્રાપ્ત એવા જે સત્પુરુષો, એને સત્પુરુષો કયા છે, એવા સત્પુરુષોના શ્રીમુખેથી શુદ્ધાત્મ તત્વની વાર્તા સાંભળવા મળવી એ ઘણું દુર્લભ છે, ઘણું કઠિન છે. ભાગ્યે જ એવો પ્રસંગ બને છે એમ સરેરાશ અથવા એનો આંખ કાઢવો હોય તો નીકળે એવું છે કે અત્યારે જે 6 અબજ ઉપરાંતની જે વસ્તી છે વિશ્વની એમાં શુદ્ધાત્મ તત્વની વાતનું શ્રવણ ક્યાં છે, કેટલી જગ્યાએ છે? તો એના ટકાવારીમાં 1% પણ નહીં આવે, 0.00 કરીને લઈ જવું પડશે. એવું સત્શ્રવણ થવું દુર્લભ છે. એ કોઈ લોકોત્તર પુણ્યના યોગે સત્પુરુષના શ્રીમુખેથી સત્શ્રવણ થાય છે. બાકી તો ગપ્પા મારનારા ઘણા હોય છે, આત્માના નામે ને ધર્મના નામે કલ્પિત વાતો કહેનારા, કલ્પનાએ ચડેલા જીવો અનેક પ્રકારે વાત કરે છે, એને સત્શ્રવણ પણ કહેતા નથી. એને અહીંયા સત્શ્રવણ કહેતા નથી. સત્શ્રવણ થવું દુર્લભ છે અને તે શ્રવણ કરીને તેની પ્રતીતિ કરવી તે તો મહાદુર્લભ છે. તે સત્પુરુષોના શ્રીમુખેથી પ્રવાહિત થયેલા વચનામૃત છે, એની પ્રતીતિ કરવી એ તો અત્યંત અત્યંત દુર્લભ છે. અનંતકાળમાં આ જીવે પરિભ્રમણ કરતા આવા યોગ ક્યારેક ક્યારેક એને મળવા છતાં પણ પ્રતીતિ નથી કરી. એ કાર્ય પુણ્યને આધીન નથી. અહીં સુધી તો પુણ્યાધીન પ્રકાર છે, પૈસા મળવા એટલે બીજી સામાન્ય રીતે ઉપાધિ ન થાય, જો કે પૈસાવાળા ઉપાધિ ઘણી કરે છે, પણ અહીંયા તો એવી વાત લેવી છે કે સામાન્ય રીતે જેને આ જીવિકાનું સાધન હોય બીજા વિકલ્પને ઉપાધિમાં ન રહેતા હોય તો એવી સ્થિતિ દુર્લભ છે. ઉપાધિવાળી સ્થિતિ દુર્લભ નથી અને મનુષ્યપણું મળવું એ પુણ્યનો પ્રકાર, એ એનાથી દુર્લભ છે. એ મનુષ્ય ભાવમાં સત્પુરુષોનો યોગ થવો, સંયોગ થવો અને શ્રવણ થવું એ કોઈ જુદી જાતના પુણ્યનો ઉદય હોય તો બને છે. સામાન્ય પ્રકારના પુણ્યના ઉદયમાં એવું બનતું નથી, પણ કોઈ જુદી જાતનો પુણ્યનો ઉદય હોય ત્યારે એવું બને છે. એવું સત્શ્રવણ પણ થયું છે જીવને, પરંતુ એ શ્રવણ કરીને એને પ્રતીતિ કરી નથી. આને મહાદુર્લભ છે એમ કહ્યું, દુર્લભ છે એમ ન કહ્યું પણ મહાદુર્લભ છે એમ કહ્યું કે એ શ્રવણ કરીને તેની પ્રતીતિ કરવી તે મહાદુર્લભ છે. આ પ્રતીતિ કરતા આત્મા પ્રત્યક્ષ થાય છે, શ્રવણ થાય છે. એ શ્રવણ કરવાના કાળમાં જ્ઞાન પરોક્ષપણે પ્રવૃત્તિ કરે છે. એ પરોક્ષ પ્રવૃત્તિમાં એને જો પ્રતીતિ આવે તો આત્મા પ્રત્યક્ષ થાય. પ્રતીતિ ન આવે તો શ્રવણ કરવા છતાં એને એ શ્રવણ કરેલા તે કાળના સામાન્ય સંસ્કાર ઉપર ઉપરના જે અસર થઈ હોય છે એ ઘૂંસાઈ જાય છે. થોડો કાળ ધારણા રહે, કોઈને આયુષ્ય પર્યંત પણ ધારણા રહે, પણ ભાવાંતર થતાં ભાવાંતર થઈ જાય છે. બીજો ભાવ થાય ત્યારે સદંતર ખુલી જાય છે કે પૂર્વ ભાવમાં મેં શું સાંભળ્યું હતું, શું વિચાર્યું હતું, કેવા પરિણામ મને થયા હતા, એનું કાંઈ પણ અસ્તિત્વ જ ન હોય એવા પ્રકારે નવા ભાવની ઉદયાધીન પ્રવૃત્તિ થઈ જાય છે. એ પણ સંસ્કાર જેને પડે છે તેને પડે છે. સાંભળે છે એમાં કોઈ કોઈ પાત્ર જીવને સંસ્કાર પડે છે. સાંભળે છતાં કેટલી ગરજથી સાંભળે છે એ સવાલ છે, કેટલા ભાવથી સાંભળે છે એ સવાલ છે, અને સાંભળે છે ત્યારે એને જે શુદ્ધ આત્માની વાત કહે છે તેનો કાંઈ ભાવ ભાસે છે કે નહીં એના ઉપર એનો આધાર છે. ભાવ ભાસે તો સંસ્કાર પડે, ભાવ ભાસે તો એને પ્રતીતિ આવે કે આવો જ મારો આત્મા છે. જે પરમાત્મ પદનું કથન આવે છે એવો જ મારું સ્વરૂપ છે એમ જો અંતરંગમાં ભાવ ભાસે તો સંસ્કાર પડે. સંસ્કાર પડે તો એને ભવિષ્યમાં સ્વાનુભૂતિ થવાનો અવસર છે. સંસ્કાર પડે તો એને સ્વાનુભવ થાય, એને આત્મા પ્રત્યક્ષ થાય. ભાસે તો ટકે, ન ભાસે તો ન ટકે એવું નહીં. ભાસે તો અનંત મહિમાવંત એવા આત્મ સ્વરૂપનો મહિમા કોઈ અપૂર્વ ભાવે ઉપડે છે. એ ઉપાડ એવો છે કે નહીં ટકવાનો પ્રશ્ન એમાં નથી. ઘરમાં દાટેલો વૈભવ ભાળે તો એની વિસ્મૃતિ થઈ જાય. ગરીબ હોય, દરિદ્ર હોય, આ જન્મ દરિદ્ર હોય, જન્મથી ક્યારેય પૈસો ન પાડ્યો હોય, પણ ઘરમાંથી દોલત નીકળે તો ભૂલી જાય. આ ઘરમાં આનંદ ગુણનો વૈભવ પડ્યો છે આત્મામાં, આનંદ ગુણની દોલત છે આત્મામાં, સમૃદ્ધિ છે આત્માની. એ ભાષે એને ભૂલી જાય એમ નથી બધું. આ તો ભાસતું નથી એમ છે, ભાષે તો ન ભૂલી જાય. ઘરમાં સર્પ ગરી ગયો હોય, સર્પ ઓરડાના કબાટ નીચે ગરી ગયો હોય, ઓરડા કબાટ બાટ પડ્યા હોય, નીચે હાઈલો ગયો હોય, જોઈ ગયા હોય, પછી સુઈ જાય ખરો, ભૂલી ન જાય. વાત વાતમાં ભૂલી ગયા પછી એવું થાય છે એમ તર્ક નથી કરતો, પણ દેખાતો નથી ને, હોય તો માનીએ, નથી દેખાતો હોય ક્યાંથી માનીએ. તો ભાઈ જોઈ ગયા તા, હવે એ ન નીકળે ત્યાં સુધી એને હક પડે, આમ છે કે નહીં? આટલું તો ભયમાં થાય છે. એના કરતા અસાધારણ પરિણામ છે ભાવ ભાષણના. જેને આત્મા ભાષો, શુદ્ધાત્મા ભાષો, પોતાના અંતરમાં પરમાત્મા ભાષો, એની અસર ને એની ચોંટ પરિણામ ઉપર કોઈ જુદી જાતની આવે. મહાઆશ્ચર્યકારી આત્મતત્વ છે, સાધારણ પદ નથી. આવું જ મારું સ્વરૂપ છે એમ ભાષણથી જે પ્રતીતિ આવે છે એ પ્રતીતિ આવવી મહાદુર્લભ છે. એ પ્રતીતિ થવી તે મહાદુર્લભ છે, બાકી દુર્લભ કાંઈ નથી. બસ આય સુધી જો તું પહોંચો, પ્રતીતિ સુધી જો તું પહોંચો, તો પછી કાંઈ દુર્લભ નથી, પછી મોક્ષે દુર્લભ નથી. આમ એ પ્રતીતિ ખરી ભાવનાથી સત્શ્રવણ અથવા સત્સમાગમ કરતા અવશ્ય થાય છે. તેથી સત્સમાગમનું મહત્વ ઠામ ઠામ આગમની અંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. ખરી ભાવના એટલે પોતાના હિતની અપૂર્વ ભાવના, ઊંડી ભાવના, સાચી ભાવનાથી, ઉપર ઉપરની ભાવનાથી નહીં. ઉપર ઉપરની ભાવનામાં ગડબડ થઈ જાય છે. ખરી ભાવના વાળાને ભાવના વિરુદ્ધ ભાવ આવે એની ખબર પડી જાય છે. જેમ અંધારામાં ટોર્ચ લઈને ચાલતો હોય એને નીચે ખાડો દેખાય છે કે આ ખાડો ભલે અડધા ઇંચનો છે પણ જો પગ હલવાશે તો ફ્રેક્ચર થઈ જશે. અડધા ફૂટનો ખાડો હોય પણ વજન એવી રીતે લાગે તો એ તરીને ચાલે છે. શું કરે છે? ભાવના છે એની ટોર્ચ લાઇટ છે. પોતામાં ને પોતામાં થતા, પોતાને નુકસાન કરતા, પરમાર્થને નુકસાન કરતા એવા પરિણામ થાય ત્યારે એને પોતાના ધ્યેય વિરુદ્ધ અને ભાવના વિરુદ્ધ ભાવ થયો એની લાઇટ થાય છે. એટલે ગડબડ ન થાય. ઉપર ઉપરની ભાવના હોય તો એને ખબર ન પડે કે મારા પરિણામ ક્યાં હાઈલા ગયા એની એને ખબર ન પડે. એનું કારણ કે એની ભાવનાનું ઠેકાણું નથી. જગતમાં તે પોતાના સ્વાર્થ વિરુદ્ધ કોઈ જાય તો તરત ખબર પડે છે કે એક અક્ષર બોલે ત્યાં ખબર પડી જાય, અરે ન બોલે ત્યાં ખબર પડી જાય કે આ મૂંગો કેમ રહ્યો. હે, આને આપણી હારે સૂર પુરાયો નથી માટે કાંઈક એના વિચારમાં ફેર છે. સમજી જાય છે કે નથી? વગર બોલે સમજી જાય છે. બીજાના પરિણામની આટલી બધી ખબર પડે ને એના પોતાના પરિણામની ખબર ન પડે એમ કેમ બને? પોતાના જ હિત વિરુદ્ધ પોતાના પરિણામ થાય ને પોતાને ન ખબર પડે તો સમજવું કે એને હિત અહિત ભાષ્યું નથી. હિત અહિત કયા પરિણામથી છે એને સમજાયું નથી. એ ચોખ્ખી વાત છે. એમાં કોઈ લાલો પેઠો ચાલે એવું નથી. સાબડ ભાણા કરે કે ના ના ભાઈ, તમને તો બધું ઘણું સમજાય છે એવું ચાલે એવું નથી. આ સમજાય ત્યારે સમજાણું, નહીતર કાંઈ સમજાણું નહીં. શું કહે છે કે શ્રવણ થઈને પ્રતીતિ થવી એ મહાદુર્લભ છે અને પ્રતીતિ થવી એમાં પુણ્યનું કાર્ય નથી. પ્રતીતિ થવી એ આત્માના જ્ઞાનનું, આત્માના શ્રદ્ધાનું અને આત્માના પુરુષાર્થનું એ કાર્ય છે. એ સ્વાધીન કાર્ય છે, એ કોઈ પુણ્યને પરાધીન કાર્ય નથી. ગમે તે હાલતમાં, ગમે તે સંયોગમાં એ કાર્ય જીવ કરી શકે છે, બરાબર કરી શકે છે. પૂર્વના પુણ્યના ઉદય પ્રમાણે પૈસા મળે છે એ કાંઈ વર્તમાન પુરુષાર્થનું ફળ નથી. ભલે વર્તમાન પુરુષાર્થ કરતો હોય તો પણ એ વર્તમાન પુરુષાર્થનું ફળ નથી. આમ પણ જીવને એવું મિથ્યા અભિમાન થાય છે કે મારી હોશિયારીથી, મારી આવડતથી હું અર્થ ઉપાર્જન કરું છું, એવું એને મિથ્યા અભિમાન થાય છે. એને પૂછીએ કે તારી જ લાઈનમાં, તું જે લાઈનમાં પ્રવૃત્તિ કરે છે એ જ લાઈનમાં તારાથી ઓછી બુદ્ધિવાળા અને તારાથી ઓછો પ્રયત્ન કરવાવાળા તારાથી વધારે કમાય છે એવો દાખલો દેખાડું તો મળે કે ન મળે? બરાબર મળે. ઘણો પરિશ્રમ કરવા છતાં ઓછો લાભ મળે અને ઓછો પરિશ્રમ કરવા છતાં ઘણો લાભ મળે એ શું બતાવે, અને નહીં કરવા છતાંય ઘણો મળે એ શું બતાવે છે? આ વારસો આવે છે, થાય છે કે નહીં? અત્યારે એવું ઓછું બને છે, પણ દાટેલું નીકળે છે કે નહીં? ગુરુદેવ દ્રષ્ટાંત આપતા કે બુદ્ધિના વારદાન ખાલી કોથળા જેવા માણસોને લાખોની આવક હોય, અને બહુ બુદ્ધિના ખા જેવા હોય એને ફૂટપાયરી ઉપર ઠેવા ખાતા હોય, કઈ નોકરીનો પત્તો ખાતો ન હોય. એ એમ બતાવે છે કે પૂર્વકર્મનો ઉદય છે અને એમાં કોઈનું કાંઈ ચાલતું નથી. જોકે કોઈને ઓછું જોઈતું નથી, છતાં કોઈને પૂરું મળતું નથી, એમ બતાવે છે કે સૌને પૂર્વ કર્મના ઉદય પ્રમાણે જ મળે છે. વર્તમાન પુરુષાર્થથી માત્ર નવું પાપ બંધન કરવા સિવાય આ જીવ કોઈ વિશેષ કાર્ય કરતો હોય એવું બિલકુલ નથી, અર્ગીજ નથી. ફક્ત વર્તમાનથી નવું પાપ બંધન કરે છે. સમૃદ્ધિ હોય, શ્રીમંતાઈ હોય, અમેરિકામાં માઇલોની અંદર છે, સ્લોટર હાઉસ છે, નાનું મોટું નથી, ત્યાં તેનો ખોરાક વિશેષ પ્રમાણમાં છે માઇલોની અંદર. આવી માણસ તો જોઈ ન શકે, એના પરિણામ એટલા થઈ ગયા છે ડોક્ટર કે જોવાનો પ્રશ્ન નથી. એને તો એક સાથે હજારોની ખરીદી કરે ને એક સાથે હજારોની કતલ, સંઘની પંચેન્દ્રીય પ્રાણી છતાં એની પાસે પૈસા હોય છે, ચોરી કરે ને પૈસા મળે, મળે લૂંટ કરે ને પૈસા મળે, ખૂન કરે ને લૂંટીને પૈસા લઈ જાય, એ પૂર્વકર્મનો ઉદય છે. વર્તમાન તો પાપ બંધન છે. અપ્રમાણિક માણસને કાંઈ ઘણું મળે ને પ્રમાણિક માણસને કાંઈ ન મળે, પૂર્વકર્મ અનુસાર છે. પ્રમાણિકને ઘણું મળે, અપ્રમાણિકને ન પણ મળે, પણ એ તો બધો પૂર્વકર્મ અનુસાર છે. બધા જેટલા પ્રકાર છે એ બધા પ્રકાર પૂર્વકર્મના ઉદયને સૂચવે છે. વર્તમાન પુરુષાર્થથી થાય છે એ વાતમાં કાંઈ માલ નથી. પાપ બંધન ન કરવું હોય તો પાપના પરિણામ ન કરવા, પાપના પરિણામ કરે ને પાપ બંધન ન થાય એમ કેમ બને? કુદરતના ઘરનો નિયમ છે, પાપના પરિણામ ન કરે તો પાપ ન બંધાય, સીધી વાત છે. પણ કરે ને ન બંધાય એમ કેમ બને? એવું તો બનવાનું નથી. ગુરુના પુણ્યના ઉદય પ્રમાણે પૈસા મળે છે. ઉદય એવું હોય કે લેવા જાય ને વ્યા જાય, ખોઈ નાખે. બાપ કમાઈના હજારો લાખો રૂપિયા હોય, પછી વધારવા જાય, નફો વધારે કરવા જાય, મૂડી વધારવા જાય ને મૂડી ખોઈ બેસે, બને કે ન બને? અહીંયા હોશિયારી નહોતી માટે એમ થયું, એવું કાંઈ નથી. વાત ખોટી, એ કઈ વર્તમાન પુરુષાર્થ નું ફળ નથી. વળી દેવા સંયોગો તો અનંતવાર મળ્યા. પૂર્વના ઉદય પ્રમાણે પૈસા મળે એની કઈ કિંમત નથી એમ કહેવું છે. અનંતવાર મળ્યા છે, અને પૂર્વના ઉદયથી પાપી પ્રાણી પાસે પણ એ ચીજ હોય છે એની શું કિંમત? જે ચીજ પાપી પ્રાણી પાસે પણ હોય એની કિંમત શું? મોક્ષ માર્ગમાં તો એની કાંઈ કિંમત નથી. સેવા સંયોગો તો અનંતવાર મળ્યા, એ અનંતવાર મળ્યા એમ કહીને એની કિંમત કાઢી નાખી, તે કાંઈ દુર્લભ નથી. એ જરા પણ એમાં દુર્લભ પણ નથી. એ અનંતવાર મળી ચૂક્યા છે, પૂર્વાનુપૂર્વ મળી ચૂક્યા છે. શ્રીબુદ્ધિએ જ્ઞાન દશાનું વર્ણન કરતા એ વાત કરી છે. સકળ જગત છે એઠવત અથવા સ્વપ્ન સમાન. અનંતવાર પૈસા મળ્યા એટલે આ જે રજકણ છે એ અનંતવાર તને મળ્યા છે. ભોગ ભોગના સાધનો એ પણ અનંતવાર મળ્યા છે. જે ખોરાક ખાય છે એ તો એઠ છે, પણ તાજી એઠ છે એના ઉપર એને ઘૃણા થાય છે, વાસી એઠ ઉપર એને પ્રીતિ ઉપજે છે. આ એક રમણાનો વિષય રહ્યો. અત્યારે ને અત્યારે ખાધેલું ઓકે, અથવા કોઈએ એઠું મૂકેલું રાખે તો એને ઘૃણા થાય, આ કેમ ખવાય? પણ આ બધા રજકણ છે એ અનંત વાર આવી ગયા તારા ભોગવવામાં. બધા એટ છે, વાસી એટ છે. એઠનો મોહ કરવો હોય તો કરવો, એઠનો પણ મોહ કરવો એ કેટલી વિવેક વાળી વાત છે કે કેટલી અવિવેકની વાત છે? વિચાર કરો. આ જ્ઞાન દ્રષ્ટિમાં તો જ્ઞાનીને આ વાત છે. કેમ એમને મોહ થતો નથી કે એ જાણે છે કે આ સકળ જગત છે એ સવત અથવા સ્વપ્ન સમાન. જેમ સપનાની સુખડી ભૂખ ભાંગતી નથી એમ આ સંયોગથી મને તૃપ્તિ થવાની. આ વાત એમના અનુભવમાં, અનુભવ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. અનુભવ જ્ઞાનમાં આ પ્રકારે પ્રત્યક્ષ હોવાથી એમને તે પદાર્થો જગતમાં જેની મહત્તા છે એના પ્રત્યે મોહ થતો નથી. તે પદાર્થો, તે વસ્તુઓ, તે પ્રસંગો, તે વાતો તેનો મોહ થતો નથી. એનું કારણ આ છે કે એની કિંમત જ્ઞાનીની દ્રષ્ટિમાંથી સદંતર ચાલી ગઈ, બિલકુલ ચાલી ગઈ છે. વળી તેવા સંયોગો તો અનંતવાર મળ્યા, તે કઈ દુર્લભ નથી. અનંતકાળમાં ધર્મ સમજ્યો નથી માટે તે દુર્લભ છે. અનંતકાળમાં ધર્મ સાંભળ્યો નથી, સાંભળ્યો હોય તો નહીં સાંભળવા યોગ્ય સંજ્ઞાએ એણે એ વિસર્જન કર્યો છે. એ પ્રસંગને સાંભળવાના પ્રસંગને એણે પૂરો કર્યો છે, શરૂ કરે કલાકને પૂરું કર્યો છે. પણ કેવી સ્થિતિમાં? તે ન સંભળાય એવી સ્થિતિમાં. મોહનું દર્શન, મોહનું એવું ગોદડું વધ્યું છે કે એને લાકડી પણ વાગતી નથી. ગોદડું ઉડે ને લાકડી ન વાગે, લાકડીનો માર મારે તો ન વાગે. ગોદડાનું પડ એવું જાડું છે, એમ દર્શન મોહનું પડ એવું જાડું છે. ભ્રમણા એવી તીવ્ર છે કે નિર્ભ્રાંત તત્વનો બોધ એને થતો નથી. એનું કારણ આ છે. મહત્તા તેને ગઈ નથી તો એને આત્માની મહત્તા આવે, અનાત્માની પણ મહત્તા આવે અને આત્માની પણ મહત્તા આવે. જળની પણ મને મહત્તા આવે અને ચૈતન્યની પણ મહત્તા આવે, બે વાત તો એક જગ્યાએ બનવાની. અનંત કાળમાં આ ધર્મ સમજ્યો નથી, બીજું બધું થયું છે પણ ધર્મ સમજ્યો નથી, માટે તેની દુર્લભતા કહેવામાં આવે છે. એ પ્રતીતિ આવીને સમજ્યો નથી. આમ ક્ષયોક્ષમમાં ધારણા તો અનંતવાર કરે છે પણ પ્રતીતિ આવીને એ સમજ્યો નથી. આમ જ છે ને બીજી કોઈ રીતે નથી, એવી જે પ્રતીતિ આવવી જોઈએ એ પ્રતીતિ એને અનંતવારમાં અનંતકાળમાં કોઈ વાર પણ આવી નથી. બેન શ્રીના ઉત્તરમાં એ પ્રતીતિની વાત ખાસ આવી છે. જો આત્મા પ્રત્યક્ષ કરવો હોય તો સમજીને એની પ્રતીતિ કરવી જોઈશે, પ્રત્યક્ષ કરવાનો પ્રશ્ન. પ્રતીતિ કરતા પ્રત્યક્ષ થાય છે. અનુભવ પ્રકાશમાં એ વાત એ જ શૈલીથી લીધી છે કે જે જાણવામાં આવ્યું છે આત્મતત્વ ચૈતન્ય તત્વ, તેની પ્રતીતિ કરીને જીવ તેને પ્રત્યક્ષ કરે છે. આ જ ઉત્તર છે. પાછળ જે અનુભવ વર્ણન કર્યું છે અનુભવ પ્રકાશ, એ જ વાત લીધી છે. પ્રતીતિમાં તો શું છે કે રૂચિ લેવી છે, પ્રતીતિમાં તો એને એમ થાય કે આમ જ છે ને બીજી રીતે નથી, એવા ભાવને પ્રતીતિ ભાવ કહે છે. નિર્ણય આમ જ્ઞાનમાં જાય છે ને, નિર્ણય તો વિચારથી ઘણા કરે છે પણ અંદર પ્રતીતિ આવી, ભાષણ પૂર્વક પ્રતીતિ આવી કે આમ જ છે, જેને આપણે એમ નથી ભાઈ મને 100% ખાતરી છે. પ્રતીતિ એટલે વિશ્વાસ, ખાતરી, ખાતરી જેને કહી દઈએ. આપણે લોકો નથી કે સાંભળીએ છીએ પણ પાછું ઇન્વી થઈ જાય છે, એનું કારણ શું? જે સાંભળ્યું એની પ્રતીતિ કેટલી, આ સવાલ છે. પ્રતીતિ આવે તો પ્રતીતિ થી વિરુદ્ધ ભાવ તરત જ રિબાઉન્ડ થાય, ધક્કો મારે. એ ભેદ જ્ઞાન ઉપજવાનો વિચાર કરીએ છીએ, એ જ વાત કરે છે. ભેદ જ્ઞાન થી વાત કરે છે, જાણરૂપ પરિણમન કરે, જ્ઞાન ભાવ જાણવારૂપ ઉપયોગ અહીંથી લે છે. ભેદ જ્ઞાનમાં જ્ઞાન ભાવ જાણવારૂપ ઉપયોગ વિભાવને વિભાવ ભાવને પોતાના જાણે છે, એ વિભાવને જાણવાની શક્તિને આત્મા પોતાની જાણે, આમ જાણરૂપ પરિણમન કરે. શું કહે છે? જ્ઞાન લક્ષણ થી લેવું છે ને કે જ્ઞાન ભાવ જાણવારૂપ ઉપયોગ, જે વિભાવને પણ જાણવાની શક્તિ છે તે શક્તિને પકડે. ઉપયોગમાંથી શું કરવું? શક્તિને પકડે. વિભાવને જાણવાની પણ જે શક્તિ છે, જાણન શક્તિ છે, તેને પોતાની જાણે, તેને પોતાનું સ્વરૂપ જાણે. જાણન શક્તિને પોતાનું સ્વરૂપ જાણે. જાણ ભાવ જાણક ભાવ ઉપયોગ, એ જ્ઞાન ભાવ જાણન ઉપયોગ છે. ત્યાંથી શક્તિને પકડે, જ્ઞાન શક્તિને પકડે. ઉપયોગને પકડે એમ નહીં, પણ શક્તિને પકડે. અને એ રીતે જાણરૂપ પરિણમન કરે. જ્ઞાન રસ પીએ તો વિભાવોને ન્યારા ન્યારા જાણે, એ જ જ્ઞાન કરે. વિભાવ સુધાધારા અને જ્ઞાન સ્વરૂપ પરિણામ સુધાધારા ન્યારી નારી છે. ધારા બંને જાણે. ઉદગળ અંશ આઠ કર્મ અને શરીર ભિન્ન છે, જડ છે, અને ચેતન ઉપયોગમય છે, તેમાં વિવેચન કરે. વિવેચન કરે અર્થાત જુદો પ્રતીતિ ભાવ કરે. અવારનવાર આ વાત જુદો પ્રતીતિ ભાવ કરે કે તે પ્રત્યક્ષ જડ રહે છે. ત્યાં પ્રત્યક્ષ શબ્દ લીધો. જુદો પ્રતીતિ ભાવ કરે કે આ તો પ્રત્યક્ષ જુદો રહે છે, પ્રત્યક્ષ જ જડ રહે છે સદાય. કે જેમાં ચેતનાનો પ્રવેશ ન થાય અને ચેતના જડ ન થાય, એ પ્રત્યક્ષને સર્વગ્રંથ કહે છે. સર્વગ્રંથ આ જ પ્રત્યક્ષને કહે છે. સર્વજનો કહે છે, જીનવાણી વિશેષ કરીને કહે છે, તથા પોતાના જાણવામાં પણ આવે છે. શરીર જડ અનંતા તેજા છૂટ્યા, શરીર આકૃતિ થાય છે, છૂટે છે, પણ દર્શન જ્ઞાન સદાય સાથ રહ્યા કર્યા. દર્શન જ્ઞાન છૂટ્યા નથી જીવને, શરીર છૂટ્યું છે, પણ જીવનું જે દર્શન જ્ઞાન રૂપ ચેતના પરિણામ એ છૂટતું નથી. તે અત્યારે પણ દેખવા જાણવા વાળો મારો ઉપયોગ, તે જ મારું સ્વરૂપ છે. આ ઉપયોગી અને અનઉપયોગીને વિચારતા જડ ચેતનની પ્રતીતિ આવે. ફેર વિશે વિની વાત પ્રતીતિ એને આવે. વિભાવ કર્મ ચેતના છે. કર્મ રાગ દ્વેષ મોહ ભાવ કર્મ. કર્મ છે એમાં રાગ દ્વેષ મોહ ભાવ કર્મ, તેમાં ચેતના પરિણમે છે ત્યારે ચિદવિકાર થાય છે. એ ચિદવિકારથી પોતાવડે પોતાને મલિન કર્યો છે. કેવળ જ્ઞાન પ્રકાશ આત્માનો વિલાસ છે તેને સંભાળતો નથી. માત્ર જ્ઞાન પ્રકાશ એમ, જ્ઞાન પ્રકાશ આત્માનો વિલાસ છે તેને સંભાળતો નથી. સાંભળે છે મોહવશથી ગ્રંથને, સાંભળે છે. દર્શન મોહમાં પીડ્યો પીડ્યો મોહવશથી ગ્રંથને સાંભળે છે તથા જાણે છે. શરીર વણસશે જાણે છે, એમાં સાંભળતું કે શરીર આ વિણસશે. પરિવાર ધન સ્ત્રી પુત્ર એ પણ રહેશે નહીં. આવું સાંભળવા છતાં તેનાથી હિત ભાવ કરે છે. આ મારા સુખના કારણ છે એવો ભાવ કરે છે. નરકનો બંધ પડે એવા અનંત દુઃખના કારણને સુખ સમજે છે. આવી અજ્ઞાનતા મોહવશ વડે છે. માટે જ્ઞાન પ્રકાશ રૂપ મારો ઉપયોગ સદાય મારું સ્વરૂપ છે. સદાય મારો સ્વભાવ મારામાં છે. કદી પણ જેનો વિયોગ ન થાય. અનંત મહિમા ભંડાર અવિકાર સાર સ્વરૂપ દુર્નિવાર મોહથી રહિત થાય એમ અનુપમ આનંદ ઘનની ભાવના કરવી. ગણાયથી ભાવના લેવી થાય વારંવાર ભાવનું સ્વરૂપને. અંશે અંશ પરનો જડ અથવા પરજીવ એ સર્વને સ્વરૂપથી ભિન્ન જાણી દર્શન જ્ઞાન ચારિત્ર આદિ અનંત ગુણમય મારું સ્વરૂપ છે, પ્રતીતિમાં એવો ભાવ કરતા, જાણવાની પ્રતીતિમાં એવો ભાવ કરતા પર ન્યારું ભાષે ત્યારે વિભાવનો ઉપાધિ મળ પોતાનો ન થયો, તેથી ભ્રમ મટતા વિભાવ ન થાય સ્વભાવ પ્રગટે, અનાદિ અજ્ઞાનથી જ્ઞાન ગુપ્ત થયું, શુદ્ધ અને અશુદ્ધ બંને દિશામાં જ્ઞાન શક્તિ તો શાશ્વતી છે. એ વાત એ રીતે ફેરવી ફેરવીને પ્રતીતિ સાથે જોડે છે. કેમ કે વાત ઘર ત્યારે કરે છે, જાણેલી વાત ત્યારે ઘર કરે છે કે જ્યારે તે વાતની પ્રતીતિ થાય છે. જાણવા છતાં અંદરમાં જળથી સુખ છે, પૈસાથી સુખ છે, અનુકૂળતાઓથી સુખ છે એવી પ્રતીતિ પડી છે, ત્યાં સુધી એને જાણેલું જાણીને સંમત કરેલું એનું કાંઈ સ્થાન મળતું નથી, ક્યાંય સ્થાન પામતું નથી, એટલે એમને મધરથી નજરથી એ ઉડી જાય છે. જોવાનો પ્રયત્ન કરે તો દેખાય છે, શાકમાં ને દાળમાં મીઠું નાખ્યું હોય તો દેખાતું તો નથી, ઓગળી ગયું છે, છૂટું પડ્યું છે, કણી દેખાય છે, મીઠા ઓગળી ગયું છે, ખાંડે ઓગળી ગયું છે, ગોળ ઓગળી ગયો છે, ઘણું ઓગળી ગયું છે, મીંગ ઓગળી ગઈ છે બધી, એના કરતા મરચું બધી તીવ્ર સ્વાદવાળી ચીજો ભેળવી છે, છતાંય તે ધ્યાનથી પકડે છે કે મીઠું ઓછું છે, હજી ક્યાંથી પકડ્યું, આમાં હજી મીઠાનું પ્રમાણ ઓછું છે એમ ક્યાંથી પકડ્યું, ભાઈ તો ક્યાં નજરે સ્વાદથી પકડી લીધો, સ્વાદમાં મીઠાનું ખારાશ જુદી પાડીને પકડ્યું, મીઠાના ખારાપણાના સ્વાદને પકડીને નક્કી કર્યું કે મીઠો ઓછો છે. સ્વાદ ભેદે એની ભિન્નતા કરી શકાય છે. તો અહીંયા રાગનો સ્વાદ એટલે અનુભવ જુદો છે, રાગનો રસાસ્વાદ જુદો છે અને જ્ઞાનનો રસાસ્વાદ જુદો જુદો છે. જ્ઞાનમાં જ્ઞાનરસનો સ્વાદ જુદો આવે, રાગમાં રાગરસનો સ્વાદ જુદો આવે, એમ બંનેના ભિન્ન ભિન્ન સ્વાદ છે, પણ એને ક્યારે એટલી નવરાશ લઈને ઉપયોગ દીધો જુદો પાડવાનો. કલાક સાંભળવા આવો છો પણ આવું કેટલા કેટલી મિનિટ કરો છો અંદરમાં, કલાક નથી પૂછતા પણ કેટલી મિનિટ ચાલે છે, કે અંદરમાં જ્ઞાનનો સ્વાદ જુદો અને રાગનો સ્વાદ જુદો, એમ સ્વાદે સ્વાદ જુદો છે કે નહીં એમ જરા ગુંડો ઉતરીને નક્કી તો કરું, પ્રયત્ન તો કરું. શ્રવણનો કાળ 1 કલાક ને પ્રયત્નનો કાળ, જેનું નિરંતર પરિણમન જોઈએ, ધારાવાહી સતત પરિણમન જોઈએ, એના માટે મિનિટો પણ ન હોય તો પછી એ કાર્યની આશા કેમ રાખી શકાય, કે આ કામ કેમ અમારું થતું નથી, નહીં થવાનો પ્રશ્ન રહેતો નથી. જગતના બહુભાગ જીવોને તો આ વાત સમજાતી નથી. કાલ ચર્ચામાં એ વાત કે આ તો એવી વાત છે કે સિદ્ધિ જ કહેવામાં આવે છે, નિટાળીને નહીં સિદ્ધિ જ કહેવામાં આવે છે. જો ભાઈ આ રીત છે, બીજી આડી અવળી રીત નથી. તને ભાવના થઈ છે, તને રુચિ થઈ છે, તારો ભેદ જ્ઞાનનો અંદરમાં પ્રયાસ ચાલે છે, આ 2-3 મુખ્ય વાત છે, એ જો થાય ને કાર્ય ન થાય, ન ભૂતો ન ભવિષ્ય, એવું બ્રહ્માંડ ફરી જાય નહીં, બીજું નહીં થાય અંદર. આટલી ચોખ્ખી સિદ્ધિ ને ટૂંકી વાત મળવી મુશ્કેલ છે, મળ્યા પછી પણ તું બીજા કામમાં લાગેલો રહે તો બીજું શું એનો ઉપાય, તને નવરાશ ન હોય તારું કામ કરવાનું તો બીજું શું થાય, એનો ઉપાય પણ બીજો શું થાય, એનો કોઈ બીજો ઉપાય નથી. એનો અર્થ કે તને સાંભળ્યા પછી પણ આ ચીજની કિંમત આવી નથી. નહીં સાંભળવા મળેલાનો તો અફસોસ કરવા જેવો નથી, પણ સાંભળવા મળ્યા પછી પ્રયત્ન ન ઉપડે તો એ અફસોસનો વિષય. શરીર જાડું કે પાતળું થતા હું જાડો પાતળો થયો એમ અજ્ઞાની માને છે. મારું વજન વધ્યું ને મારું વજન ઘટ્યું, કેન્સર થાય છે, વેઇટ ફોલ છે, એનો એક મોટું ચિહ્ન છે નક્કી કરવાનું. એકદમ વજન ઘટી ગયું છે માટે કાંઈક અંદરમાં શંકા પડે એવી વાત છે. મારું વજન ઘટી ગયું, આત્માને વજન છે? વજન છે એ સ્પર્શ ગુણની, જળની સ્પર્શ ગુણની પર્યાય છે. સ્પર્શ ગુણની અનેક ચાર જાતની અનેક પર્યાય છે, એમાં વજનપણું હલકાપણું એ બે સ્પર્શ ગુણની એક પ્રકાર પર્યાય છે. એમ સુવાળાપણું ખરબચડાપણું એ સ્પર્શ ગુણની પર્યાય છે, એમ વજનપણું હલકાપણું એ પણ સ્પર્શ ગુણની પર્યાય છે. એ જળની પર્યાય છે. આત્મામાં સ્પર્શ ગુણ નહીં હોવાથી એને વજન પણ ક્યાંય મળતું નથી. વજનથી આત્માની હૈયાતી નક્કી થતી નથી, કે શરીરમાં વજન હોય ત્યારે આત્મા હોય, ત્યારે શરીર વજનવાળું હોય, અને આત્મા જુદો પડી જાય અને મૃત્યુ થાય ત્યારે શરીરનું વજન એટલું ઘટે એવું બનતું નથી. એને લઈને કોઈ ફેરફાર થતો નથી. કોઈનું ઘટે અને કોઈનું વધે, દેહાંત થયા પછી કોઈ શબનું વજન વધી જાય છે અને કોઈનું વજન ઘટી જાય છે, બે પ્રકાર ઉભા થાય છે. એટલે એને આત્માના હોવા નહીં હોવા સાથે વજનને કાંઈ સંબંધ નથી. પણ આયા જ્યાં જે પોતે દેહમાં બંધાયેલો છે, પુરાયેલો છે કેદખાનામાં, ત્યારે એ કોટડીને પોતાનું સ્વરૂપ માને છે કે આ કોટડી છે શરીરરૂપી કેદખાનું. એ હરખું રૃષ્ટ પુષ્ટ વજનવાળું હોય તો હું સારો, ને એ નબળું થાય તો હું સારો નહીં, આમ માને છે. એમ શરીરને આત્મા અજ્ઞાનપણે માને છે. અજ્ઞાની અજ્ઞાનપણે શરીરને આત્મા માને છે. વસ્ત્ર જાડું પાતળું પહેરે તો શરીર પાતળું જાડું થાય છે એમ નથી માનતો. ત્યાં તો ખબર પડે છે કે આ પાતળું વસ્ત્ર પહેર્યું છે માટે હું દુબળો નથી થાય, અને આ કોટ પહેર્યો માટે જાડો થઈ ગયો એમ નથી કાંઈ. ત્યાં સમજે છે કે વસ્ત્ર જાડું પાતળું થતા હું જાડો, શરીર જાડું પાતળું થાય છે એમ નથી. પણ શરીર પાતળું જાડું થતાં પોતે એવો થઈ ગયો એમ ભ્રાંતિથી માને છે. કાંટા ઉપર ઊભો રહે ને ખબર પડે કે મારું વજન ઘટ્યું, ત્યાં એને માનસિક અસર થાય. અરે વગર કાંટે ચાર જણા મળે જુદા જુદા વખતે પંદરમીમાં, ભાઈ તમે કેમ હુંકાઈ ગયા, લે આ તમારું શરીર, આ તમે કેમ આવા દુબળા થઈ ગયા, અથવા કેમ હાયલા જાઓ છો આમ નામ, તમે હુંકાઈ ગયા તમે, ત્યાં એને મનમાં એમ થાય કે કઈક થઈ ગયું લાગે છે, બધાય કેમ આપશે, માનસિક અસર થવા માંડે. એ ભ્રાંતિથી એને શરીરના વધવા ઘટવા સાથે પોતાના વધવા ઘટવા પણ લાગે છે. પણ ક્રશ દેહ હોય ને જ્ઞાન ઘણું હોય, સ્થૂળ દેહ હોય ને મતિ અલ્પ હોય, આવું તો જોવામાં આવે. જો એમ હોય તો જેને ઘણું સારું શરીર એનું જ્ઞાન પણ ઘણું સારું હોવું જોઈએ. પણ સ્થૂળ શરીર હોય ને બુદ્ધિ પણ એવી જ સ્થૂળ હોય, એવું જોવામાં આવે છે. શ્રીમદજીનું શરીર જો આવું, આ તો 26 વર્ષ તમે શરીર સારું હતું, પછી 27 વર્ષથી સંઘરણી દર્દ હતો, એ એકદમ આવું શરીર. પણ આત્મા અંદરમાં પુષ્ટ હતો, આત્મા સમૃદ્ધ હતો, આત્મા બળવાન થતો જતો હતો. એવું એવું આગળનું કાર્ય શરીર પ્રમાણે નહોતું થતું, આત્મા પ્રમાણે થતું. આત્માને શરીર ભિન્ન છે એની સ્પષ્ટ પ્રતીતિ થાય. અને બે તત્વ જુદા પહેલેથી ન હોય તો જુદા પડેલા તો પ્રત્યક્ષ દેખાય છે, પછી તો શરીરનો અગ્નિ સંસ્કાર કરે છે. હવે આમાં કાંઈ બે તત્વો ક્યારે એક થઈ ગયા છે એમ નથી, છતાં એવો અનુભવ કરવો એ ભ્રાંતિ છે અને એ અજ્ઞાન છે. શરીરમાં જીવ ક્યારે નથી, દૂધમાં પાણી નાખ્યું એટલે દૂધ વધી ગયું, સોનામાં તાંબુ નાખ્યું એટલે સોનું વધી ગયું, કેટલું નીકળું રહ્યું. સંયોગે એક જેવા દેખાય તો તત્વથી તો જે ભિન્ન ભિન્ન છે તે ભિન્ન ભિન્ન છે, એમાં એક મટીને બીજું થાય, પાણીનું દૂધ થાય કે દૂધનું પાણી થાય, શરીરનો જીવ થાય કે જીવ શરીરનું થાય, એવું કદી બનતું નથી. શરીરની અવસ્થાને આત્માની અવસ્થા માને છે. અજ્ઞાનથી જીવ, ભ્રાંતિથી જીવ શરીરની અવસ્થાને આત્માની અવસ્થા માને છે. અને ત્યાં સુધી કે શરીરની સાતાને સાતા માને છે અને શરીરની અસાતાને સાતા માને છે. આમ તો કે ભાઈ બરાબર છે, શરીર જળ છે, આત્મા ચૈતન્ય છે, એ તો બરાબર સમજવામાં આવે છે, એમાં જરાય ભૂલ નથી, નક્કી કરેલી વાત છે. પણ સાતા અસાતા થાય ત્યારે એને એ વાત ટકતી નથી. એનું કારણ શું? કે એને ચૈતન્ય સ્વરૂપી જીવ છે એવી પ્રતીતિ થઈ જાણ્યું નથી, એટલે અસાતામાં પણ મને અસાતા થઈ અને વેદનામાં મને વેદના થઈ, શરીરની વેદના તે મારી વેદના છે એમ એને પોતામાં શરીરના ધર્મો જીવ પદમાં જણાય છે. આ એનો અધ્યાસ છે. શરીરના ફેરફારો એને જીવ પદમાં જણાય છે, એ અધ્યાસથી જણાય છે, ભ્રાંતિથી જણાય છે. અને એ જ દુઃખનું કારણ છે, એ જ મિથ્યા ભ્રાંતિ છે, એ જ મોટો રોગ છે જીવને, એ રોગ છે મોટો. અનંત દુઃખનું કારણ હોય તો એ છે. એ શરીરની અવસ્થાને આત્માની અવસ્થા માને છે અને તેથી વેદના મટાડવા અનેક ઉપાય કરે છે, તો પણ એવા પ્રસંગો બને છે કે કોઈ પણ ઉપાય કાર્યગત ન થાય ને વેદના ન મટે એવું પણ જોવામાં આવે છે. પણ એક વેદજ્ઞાની એક એવો ઉપાય છે કે કોઈ પણ કારણ કોઈ પણ વેદનામાં તેનાથી ભિન્ન પડીને વેદનાના કાળમાં પણ સુખનો અનુભવ થઈ શકે છે. આત્માના સુખનો અનુભવ આત્મામાંથી બરાબર થઈ શકે છે. વેદનાના કાળમાં પણ રામબાણી લાગશે. પણ વેદનાના કાળે ઉપાય કરે નહીં ત્યારે આવ્યો એમાં ઘેરાઈ જાય. ખરો જ્યારે ઉપાય કરવાનો વારો આવે, તક આવે, ત્યારે તો ઉપાય રહિત થઈ જાય. અને વેદના ન હોય ત્યારે ડાયો ડમરો છે. શાસ્ત્રની વાત કરે કે આત્મા જુદો શરીર જુદો, આત્મા જુદો શરીર જુદો. બોલો, નવરો બેઠો બેઠો લાઠી દાવ કર્યા કરે પણ કોઈ મારવા આવે ત્યારે થઈ ગયું, માર ખાઈ જાય, ત્યારે એને લાઠી ના દાવ નો આવડે, માર ખાઈ લીધો થાકી જાય તો આવડે છે, માર જ ખાય છે આમ છે. એ શું કામ નો, એ કઈ આવડત નો વિષય રહેતો. જ્ઞાન રાગ અને શરીર એ ત્રણેય એક રૂપ માને છે પણ તેમાં ભેદ પાડતો નથી. આ જે ઉલટું કાર્ય કરે છે, વિપરીત કાર્ય કરે છે, પોતાને નુકસાન થાય એવું કાર્ય કરે છે, તો આ કરે છે કે જ્ઞાનથી રાગ અને શરીર જુદા છે, જ્ઞાન રાગ અને શરીર વિનાની ચીજ પોતાનું તત્વ છે એમ નહીં જાણતા બધું એક કરે છે, શરીર તે હું ને રાગ તે હું એમ જાણીને જ્ઞાનને સદંતર ભૂલી જાય છે ને ચૂકી જાય છે, જુદું પાડતો નથી. આ જ એનું મોટું ઉલટું અને ઊંધું કાર્ય છે, એ જ એને સંસારનું કારણ.
જય હો વિદ્યાગી સંપર્કિન ધારણનો જય હો.